ગાઢ જંગલમાં વચ્ચે આવેલા નાનકડા ઇન્દ્રપ્રસ્થના મંદિરો તથા સદનોના પ્રતિબિંબો ઝીલતા યમુનાના નીર આથમતા સૂર્યના પ્રકાશથી ઝરહરી રહ્યા હતા. એ સમયે નદીને કાંઠે આવેલા કૌરવોના રાજ્ય મહાલયના પૂજાગૃહમાં રાજા શાંતનુના વિધવા મહાદેવી સત્યવતી બેઠા હતા. એમના દેહનો વર્ણ શામળો હતો, જે એમને એમના માછીમાર પિતા તરફથી વારસામાં મળ્યો હતો. એમના લલાટ પરની ભસ્મ રેખા અને એમણે પરિધાન કરેલી સફેદ સાડીને પડછે એમના શામરા મુખની આભા તરી આવતી હતી. 60 વર્ષની વય એ વટાવી ચૂક્યા હતા, છતાં અડધી સદી પૂર્વે જ ભભકતા સૌંદર્ય અને સુકુમાર લાવણ્યે પરાશર મુનિનું હૃદય હરી લીધું હતું અને જેની પાછળ મહારાજા શાંતનુ ઘેલા બન્યા હતા એ રૂપના અવશેષ હજી પણ તેમની મુખમુદ્રા તથા દેહષ્ટિમાં દેખાતા હતા. એમની જમણી બાજુએ સુવર્ણ પત્રોથી આચ્છાદિત એવી બેઠક પર એમનાથી 20 વર્ષ મોટા એવા એમના સાવકા પુત્ર દેવવ્રત ગાંગે બેઠા હતા. લોકો એમને ભીષ્મને નામે ઓળખતા હતા. એમની ઉંમર ઘણી મોટી હતી. એમના માથા તથા દાઢીના વાળ શ્વેત થઈ ગયા હતા. આમ છતાં તે સ્થિર અને ટટ્ટાર બેઠા હતા. એમના મુખ પર એક કરચલી નહોતી. ક્ષણભર એમના ભવા સંકોચાયા અને આંખોમાં વિષાદનો ભાવ આવ્યો. રાણીની સામે પવિત્ર દર્ભાસન પર મુનિવર્ય કૃષ્ણ દ્વૈપાયન બેઠા હતા. ભીષ્મની સરખામણીમાં એમનો વર્ણ કંઈક શામરો હતો, પરંતુ એમની માતા કરતાં વધારે ઉજ્જવળ હતો. એમની મુખાકૃતિ સપ્રમાણ નહોતી. મોસાર પક્ષના કોઈક દૂરના પૂર્વજ તરફથી એમને વારસામાં મળી હતી, છતાં બીજા કોઈના પણ વદન પર કદીએ જોવા ન મળે એવી સદભાવ અને બ્રહ્મતેજની આભા ત્યાં દેખાતી હતી. મુનિની આજુબાજુ વિદુર અને અક્રૂર બેઠા હતા. કૃષ્ણ મારે તેને પ્રયાગથી અચાનક બોલાવી મંગાવવો પડ્યો છે, કારણ કે સમ્રાટ ભરતના કુલ પર ફરી પાછા વિપત્તિના વાદર ઝઝૂમી રહ્યા છે. વત્સ, તારા સિવાય અમને બીજું કોઈ સહાય કરી શકે એમ નથી. આમ બધાને વારંવાર આપત્તિમાં નાખવા માટે જ હું સર્જાઈ હતી, તો પછી મને જન્મ શા માટે દીધો? ભાવોદ્રોગને લીધે ગદગદ થઈ ગયેલા કંઠે સરસ્વતી બોલ્યા, માતા, તમે મને બોલાવી મંગાવ્યો તેથી હું બહુ રાજી થયો છું. સ્નેહાર અવાજે મુનિએ કહ્યું, મને એમાં સી હેરાન ગતિ નથી. મને એમાં કશી હેરાન ગતિ નથી પહોંચી. મને એમાં કશી હેરાન ગતિ નથી પહોંચી. પૂજ્ય પાદ પિતા તમારી પાસેથી મને લઈ ગયા ત્યારે મેં વચન નહોતું આપ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારી સેવામાં હાજર થઈ જઈશ. તમારી આજ્ઞા ઉઠાવવા હું સર્વદા તૈયાર છું. આમ કહી વ્યાસ મુનિએ સ્મિત કર્યું અને એ સ્મિતનો પ્રભાવ સત્યવતી પર પણ પડ્યો. શોકાગ્રસ્ત છતાં એમના મુખ પર સ્મિત ફરકી ઉઠ્યું. એમનો આ અદ્ભુત પુત્ર વર્ષો થયા એમનાથી દૂર રહેતો હતો, છતાં અતિ પ્રિય હતો અને એમના કષ્ટભર જીવનમાં જ્યારે જ્યારે આપત્તિઓ આવી હતી ત્યારે એ જ એમનો આધારસ્તંભ થઈ રહ્યો હતો. જ્યારે મારા પિતાએ પુરુષશ્રેષ્ઠ પાસે વચન લીધું કે દેવવ્રત ગાંગે સદાય બ્રહ્મચર્ય સેવે, ત્યારથી અમારું દુર્ભાગ્ય સરો થયું. મૂર્તિમાન સંયમ સમા સ્વસ્થ અને શાંત બેઠેલા ભીષ્મ સામે જોઈને ખિન્ન અવાજે સત્યવતીએ કહ્યું, લગ્ન કરવા માટે કંઈ કેટલીય વાર મેં એને વિનવણી કરી છે, પણ ભીષ્મનો સ્વભાવ તો કૃષ્ણ તું જાણે જ છે ને, એ પ્રતિજ્ઞાનો ભંગ કદાપિ નહીં કરે. પણ આમ પ્રતિજ્ઞા પરાયણ રહીએ મને એના પિતાને અને એના પૂર્વજોને અપાર પીડા કરી રહ્યો છે. નિરાશ ન થાઓ માતા, મને કહો શી મુશ્કેલી છે? મુનિશ્રેષ્ઠે કહ્યું. આંખમાં આવેલા આંસુ લૂછીને સત્યવતી બોલ્યા, 2 વર્ષ પહેલાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના લગ્નનો ઉત્સવ આપણે ઉજવ્યો હતો ત્યારે આપણે ધારતા હતા કે કૌરવ વંશ યાવચંદ્ર દિવાકરો ટકી રહેશે, પણ હવે બંનેના લગ્ન તો થઈ ગયા પણ મહાદેવી આગળ બોલી શક્યા નહીં. પણ માતા છે શું, મને બધું સ્પષ્ટ કહો. કાંપતા અવાજે સત્યવતીએ કહ્યું કે ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે ગાદીએ ન આવી શકે, એની પત્ની ગંધારી સગર્ભા છે, પરંતુ એને સાપ લાગ્યો છે. ગર્ભ રહ્યાને વર્ષથી એ વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજી પ્રસૂતિ થઈ નથી. ગર્ભમાંનું બાળક અંદર ને અંદર કરમાઈ ગયું હોય એમ લાગે છે. કેવું દુર્ભાગ્ય, મુનિ બોલ્યા. પાંડુ ક્ષણભર સત્યવતી બોલતા અચકાયા. ક્ષોભ પામીને એમણે જમીન તરફ જોયું, પછી હિંમત લાવી ધીમા અવાજે કહ્યું, એને પુત્ર નહીં થાય, થઈ શકે એમ નથી, એને પણ સાપ લાગ્યો છે. ક્ષણવાર બધા મૂંગા થઈ ગયા. વિષાદપૂર્ણ અવાજે ભીષ્મ બોલ્યા, પ્રતાપી કૌરવોની કીર્તિ વધારવા હું જીવનભર મથ્યો છું, પરંતુ હવે તો એમનું તર્પણ કરનાર પણ કોઈ રહે એમ નથી, અને એમાં દોષ મારો છે. સત્યવતી બોલી ઉઠ્યા, કદી પણ ન પરણવાની પ્રતિજ્ઞા ભીષ્મે મારા ખાતર જ લીધી છે. આ પાપની શિક્ષા ભગવાન શંકર મને પૂરેપૂરી કરી રહ્યા છે. આ ઉદાર ચરિત ભરત વંશને ટકાવી રાખવા આપણાથી શું કંઈ જ થઈ શકે એમ નથી, ડૂસકા ભરતા સત્યવતીએ કહ્યું. અને વાત આટલી જ અટકતી નથી, મંદ અને સંયત અવાજે ભીષ્મે કહ્યું, આપણા માથા પર જે આપત્તિ જજુમી રહી છે એની ખબર જો જગતને પડશે તો કુરુકુલની કીર્તિ હંમેશને માટે અસ્ત પામી જશે. વીર શ્રેષ્ઠ, મને કહો એવું તે શું છે? મુનિદેવ વ્યાસે પ્રશ્ન કર્યો. પ્રાચીન કાળના સુવર્ણ યુગમાં આપણા દિવ્ય ઋષિઓએ જે પરમ પવિત્ર વેદ મંત્રનું દર્શન કર્યું હતું તે સર્વ મંત્રોનું સંકલન કરીને સંહિતા રૂપે તેની નવરચના કરવાનું ભગીરથ કાર્ય મુનિ કૃષ્ણમપાયાને પાર પાડ્યું હતું. એ કારણે વિદ્રજજનોએ એમને વેદવ્યાસ તરીકે ઓળખાવીને એમનું બહુમાન કર્યું હતું, અને એ જ નામથી બહુ આદરપૂર્વક એમનો ઉલ્લેખ કરતા ભીષ્મએ કહ્યું, પાંડુની પત્ની કુંતી વંધ્યત્વનું દુઃખ સહન કરી શકતી નથી એટલે તેણે અગ્નિ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે. અરે, આના કરતાં તો હું મૃત્યુ પામી હોત તો સારું થાત. સત્યવતીએ ઉદ્ગાર કાઢ્યો અને નિરાશ બનીને કપાળ પર હાથ મૂક્યા. વ્યાસે પોતાની માતાના શોકાગ્રસ્ત વદન તરફ જોયું અને પછી આશ્વાસન આપતા એમણે કહ્યું, માતા નિરાશ ન થાઓ, આટલા વર્ષો તમે વિધિ સાથે સામનો કરવામાં ગાર્યા છે, આર્યશ્રેષ્ઠ ભીષ્મે પણ એ જ કર્યું છે અને ત્યાર સુધી તમને બંનેને વિજય મળ્યો છે. કૃષ્ણ ભીષ્મ પિતૃલોકમાં ચાલ્યા જશે ત્યારે અમારો શું થશે? માતા, કઈ વાતનું તમને દુઃખ છે તે હું બરાબર જાણું છું. મને પોતાને પણ તેની ચિંતા થાય છે. કૌરવો કેવળ રાજવી નથી, તે તો આર્ય ધર્મના રક્ષણહાર પણ છે. એમનું સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ જાય તો સર્વત્ર અન્વસ્થા ફેલાય અને ધર્મનો લોપ થઈ જાય. મુનિવર્ય, અમારે ખાતર ધર્મનો ઉદ્ધાર કર્યો. ભીષ્મે કહ્યું, મુનિવર્ય તમે અમારે ખાતર ધર્મનો ઉદ્ધાર કર્યો. ભીષ્મે કહ્યું, અત્યારે પણ તમારે અમને મદદ કરવી પડશે. સૌ મુનિવરોમાં તમે જ એક એવા છો જે અમને માર્ગ બતાવી શકો. કુંતી અહીં છે? હા, અમે એને અહીં બોલાવી મંગાવી છે. અમારી અહીં સી દશા થઈ રહી છે તેની ખબર હસ્તિનાપુરને પડવી ન જોઈએ, ભીષ્મે કહ્યું. મહાલયના બીજા ખંડમાં દુઃખની જીવંત મૂર્તિ હોય એવી વૃથા પોતાની વૃદ્ધ ધાત્રીનો ટેકો લઈને બેઠી હતી. એ હતી તો વસુદેવની બેન વૃથા, પરંતુ કુંતી ભોજે એને દત્તક લીધેલી હોવાથી એ કુંતીને નામે ઓળખાતી. એક સમયે એ સુપુષ્ટ અને ચપર હતી, પરંતુ આજે કંતાઈ ગયેલી એ રાત દિવસ આંસુ સારતી જીવન વિતાવતી હતી. કુંતીએ મુનિને પોતાની પાસે આવતા જોયા એટલે ઝડપથી ઉઠીને એમના પગમાં પડી અને દુસ્કા ભરવા લાગી. મુનિનો આદર સત્કાર કરવા માટેના શબ્દો એને ઓઠે આવી શક્યા નહીં. સ્નેહથી મુનિએ તેને જમીન પરથી ઊભી કરી તેનું મસ્તક સૂંઘ્યું અને તેના ખભા પર પોતાનો હાથ મૂકીને મમતાપૂર્વક તેને તેની જગ્યાએ લઈ જઈને બેસાડી. તેની બાજુએ જ પરિચારિકા દર્ભાસન પાથર્યું હતું, તે પર તેઓ પોતે બેઠા અને પરિચારિકાને આશીર્વાદ આપીને વિદાય કરી. કુંતી, આ બધું શું છે? પ્રભુ, મારે મરવું છે, મરવું છે, બસ મરવું જ છે, મારે જીવવું નથી, દુઃખથી કાંપતા અવાજે કુંતીએ કહ્યું. બેટા, પાંડુને માથે જે સાપ છે તે હું જાણું છું, પણ તેથી તારે દુઃખી થવાનું નથી. અરે, સુખ મને કદાપી મળવાનું નથી, મારે તો મરવું જ રહ્યું. બાળકો મને કેટલા વાલા છે તે તો તમે જાણો છો. મારા બાળકનું મોઢું એ જન્મ્યું ત્યારે મેં જોયું, ફરી બીજી વાર તે જોયું નથી, પણ રાત ને દિવસ મારે માટે અલસતો અને મારી વાટ જોતો મારો લાડલો મારી નજર આગળ તર્યા કરે છે. જન્મતા વેંતને તેનો ત્યાગ કરનારી હું તેની માતા ગોજારી છું. તમે એને લઈ ગયા, આહા કેવો સુંદર હતો એ. પ્રભુ, મને ક્ષમા કરો, હું ગાંડી થઈ ગઈ છું, તમારી અવહેલના કરું છું, પણ પ્રભુ હવે મને બાળક નહીં થાય, કદી નહીં, કદાપી નહીં. અને મારે પેટે જન્મવા અધીરા થયેલા મારા બાળકો મૃત્યુ સુધી મારો કેળો મૂકશે નહીં. મારે હવે મરવું જ છે, પ્રભુ મારે માટે જ એ માર્ગ રહ્યો છે. મુનિએ મમતાથી મૃદુતાથી કુંતીના મસ્તક પર હાથ મૂક્યો. એમના હોઠ પર સદાય રમતું સ્મિત, એમની પરહૃદય પારખવાની શક્તિ અને એમનો સ્નેહ ભાવ, એ સર્વની કુંતીના પર જાદુઈ અસર થવા લાગી અને ગેલછાભરી અવસ્થામાંથી એ મુક્ત બનવા લાગી. પછી મમતાપૂર્વક માર્દવ ભર્યા અવાજે મુનિએ કહ્યું, બેટા, તારું હૃદય અત્યંત પ્રેમાળ છે. બાળકો માટે તેમને રમાડવા, લડાવવા, ઉછેરવા તેમનામાં ઓતપ્રોત બની જવા તું કેટલી ઉત્સુક છે એ શું હું નથી જાણતો? પ્રભુ, આપની સમક્ષ મેં આવા વચનો કાઢ્યા એ માટે મને બહુ શરમ લાગે છે, પણ હું શું કરું? હું તો બધો સંયમ ખોઈ બેઠી છું. કુંતી, શરમ ભાવની કશી જરૂર નથી. વાત્સલ્ય એ તો નારી માત્રને દેવી બનાવે છે. જે સ્ત્રી સંતાન વિહોણી રહેવા ઈચ્છે છે, જે બાળકોથી દૂર ભાગે છે, જેને પોતાના બાળકોને ખાતર જીવવું ગમતું નથી, તે સ્ત્રી માત્ર રાક્ષસી નથી, કુળને માટે શાપરૂપ છે, ધર્મ વિનાશી છે. કોમર અને શાંત અવાજે ઉચ્ચારાયેલા મુનિ વેદવ્યાસના આ શબ્દો સાંભળી કુંતીને ફરી એમ થઈ આવ્યું કે સુખની આશા હવે તેને રહી નથી, એટલે એણે ફરીથી રીપકા ભરવા માંડ્યા. મુનિએ પ્રેમાર માતા જેવી મમતાથી હરવેથી કેસ પંપાર્યા. કુંતી, તારી આશા સફળ થશે અને કુરુવંશનો ઉચ્છેદ નહીં થાય, તે તો તું ખુશ તો તું ખુશ થશે ને? આંસુ વડે અવરુદ્ધ થયેલા કુંતી કોઈ અવનવીન અને અકલ્પ્ય આશાથી પ્રભાવિત થયા. તેણે મુનિની સામે આતુરતાથી જોયું. થોડી વાર મુનિ કાંઈ બોલ્યા નહીં, પછી તેઓ બોલ્યા, સાંભળ કુંતી, આપણા પૂજ્ય મહર્ષિઓનો આદેશ છે કે ધર્મના સંરક્ષણ અર્થે કોઈ પણ ઉપાય કુલનો નાશ થતો અટકાવવો અને સંતાનો પ્રત્યે સ્નેહ રાખનારી, તેમને માટે જીવન સમર્પણ કરનારી પતિપરાયણ સ્ત્રી એ ધર્મનો આધારસ્તંભ છે. પ્રાચીન મંત્ર દ્રષ્ટાઓ પણ નિયોગ માટે સંમતિ આપે છે, એટલે હું કહું તે પ્રમાણે તું વ્રતનું પાલન કરશે તો તું પણ સંતાનની માતા થઈ શકીશ. આપ જે કહેશો તે બધું હું કરીશ. અકલ્પ્ય આશાથી જ ઉભરાઈ જતા હૃદયે કુંતીએ કહ્યું, પરંતુ કુરુઓમાં શ્રેષ્ઠ એવા મારા સ્વામીનો દ્રોહ તો નહીં જ કરું. તારું સ્વામિત્વ અખંડ રહેશે, પાંડુ તને આદેશ આપશે અને તારા વડીલો અનુમતિ આપશે, પછી કાંઈ છે? હું દેવોનું આહ્વાન કરવા માટેના મંત્રો તને શીખવીશ. એ મંત્રનો પાઠ કરતા તું એ દેવતાઓનું એક ચિત્તે ધ્યાન ધરજે, એ તને આશીર્વાદ આપશે. એ પછી યોગ્ય વિધિ કરીને તારા શરીરનું સમર્પણ કરજે. એમ કરતી વેરા પણ તારે વિચાર તો તારા પતિનો જ કરવાનો છે, અને પતિ સિવાય તારા પ્રેમને કામના બીજા કોઈ પ્રત્યે વારવાના નથી. આમ કરશે તો દેવાદિદેવ મહાદેવના તું આશીર્વાદ પામીશ. પ્રભુ પ્રભુ, આ શું યોગ્ય છે? સરબ્રહ્મમાં પડી કુંતીએ કહ્યું, એ યોગ્ય છે બેટા. આ રીતે કોઈ તરુણી સ્ત્રી એક નિષ્ઠાથી પતિપરાયણ રહી તેની સેવા કરવા પુત્ર પ્રાપ્ત કરે તેમાં કંઈ અયોગ્ય નથી, એ તો એનો પરમ ધર્મ છે. બેટા, તું પ્રણીત પુત્રોની માતા થજે, મારા આશીર્વાદ છે, અને તેમને ખાતર જીવન ગાળજે અને એ સંતાનોનું ધર્મનું સંરક્ષણ કરશે. તું ચિંતા છોડી દે, પ્રસન્ન ચિત્ત બન, સત્યવતીના પુત્રનું આ વચન છે, મુનિએ કહ્યું. અને મહિનાઓથી ન અનુભવેલા આનંદમાં કુંતી હૃદય વિહરવા લાગ્યું.